તારીખ 4/7/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 500 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 496
પત્ર 500 નીચેનો પેરેગ્રાફ છે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે ઉપરના પેરેગ્રાફ ફરીથી લઈએ. વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું. વિચારની ઉત્પત્તિ થવા પછી એટલે આત્માનું કલ્યાણ કરવાનો જે વિચાર છે એવા વિચારની ઉત્પત્તિ થાય તો પછી વર્ધમાન સ્વામી એટલે ભગવાન મહાવીર તીર્થંકર દેવે શું વિચારીને કહ્યું, એવા જીવ માટે શું વિચારીને કહ્યું, જેને આત્મકલ્યાણનો વિચાર જ નથી એના માટે તો ભગવાને કાંઈ કહ્યું નથી. પણ જેને આત્મકલ્યાણનો વિચાર ઉત્પન્ન થાય છે તો પછી એવા જીવ માટે વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે જેવા તેવા એ વાત નથી કરી, સામાન્ય માણસે વાત નથી કરી. વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરીને વિચાર્યું, બહુ ઊંડેથી વાત વિચારીને કરી છે કે આ જીવનો અનાદિકાળથી ચારે ગતિને વિશે અનંતથી અનંતવાર જન્મો અને મરણો થયું છે. ચાર ગતિની અંદર અનંતવાર જન્મો મળ્યો ને ચારે ગતિના ઘણા દુઃખ ભોગવ્યા, છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી, હજી એ પરિસ્થિતિ ચાલુ રહે એવા પરિણામ છે. તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા, એ પરિણામોને કેવી રીતે મટાડવા, અને એવી કઈ ભૂલ આ જીવને રહ્યા કરી છે કે જે ભૂલનો આટલા સુધી પરિણમવું થયું છે, એની મૂળ ભૂલ કઈ છે કે જેને કારણે પરિભ્રમણ ન મટે એવી પરિસ્થિતિ ચાલુ રહી ગઈ, ચાલુ રહ્યા કરી છે, એવી મૂળ ભૂલ કઈ છે. આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે કેટલું વજન દીધું છે, આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા સદઉપદેશના ઉપદેશ દેવાના પરિણામો વર્ધમાન થયા ત્યારે એ તબક્કે વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી છે, મહાવીર સ્વામીએ દીઠી છે જે ભૂલ, તે ભૂલને જીનાગમમાં ઠામ ઠામ કહી છે, એ ભૂલને જીનાગમમાં વારંવાર બતાવે છે કે આ જે મૂળ ભૂલ છે એ જો એક જીવને મટે તો બધી ભૂલો મટવાનું એને કારણ ઉપસ્થિત થાય. કે જે જીનાગમમાં ઠામ ઠામ કહી છે કે જે ભૂલ જાણે ને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય, એ ભૂલને સમજે અને એ ભૂલને છોડે. જીવની ભૂલ જોતા તો અનંત વિશેષ લાગે છે, ઘણી ભૂલો કરે છે જીવ, ભૂલેલો છે, ભૂલો પડેલો છે અને ભવાત્મમાં ભટકે છે તો ઘણા દોષ કરે છે, ઘણા અપરાધ કરે છે, ઘણી ભૂલો કરે છે. પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ, બધી ભૂલોને મૂળભૂત બીજભૂત ભૂલ મૂળ કરતા ઊંડે ગયા, કેમ કે મૂળ પણ બીજમાંથી ઉત્પન્ન થાય છે, મૂળ પણ બીજમાંથી ઉત્પન્ન થાય છે, તો બીજભૂત ભૂલ કઈ છે તે જીવે પ્રથમમાં પ્રથમ વિચાર વે ઘટે છે. તારે ચર્ચા થઈ હતી થોડી આ વિષયમાં કે બુજભૂત ભૂલ એ છે કે સત્પુરુષના ચરણમાં નથી આવ્યો, નાની પુરુષનો આશ્રય કર્યો નથી, આ બીજભૂત ભૂલ છે. જો આ એક ભૂલ મટાડે તો એની બધી ભૂલો રહેશે નહીં એ વાત ગેરેન્ટેડ છે. આ આ એક જ એવી ભૂલ છે. અંગ પૂર્વ ના શાસ્ત્રો ભણીને અને મુનિ દીક્ષા ના સંયમ પાડીને પેલો જ્ઞાન નો ક્ષયોગ સૂક્ષ્મ ના ચારિત્ર નો સૂક્ષ્મ છેલ્લી હદના અંગ પૂર્વ ના શાસ્ત્રો ભણ્યો અને નિરતિચારપણે મુનિ દીક્ષા ના બાહ્ય ચારિત્ર નું પાલન કર્યું. પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણ સાધુના 28 મૂળ ગુણ નું પાલન કર્યું. નિરતિચાર પણ દોષ ન લાગે એવી રીતે અતિચાર દોષ ક્યાંય ન લાગે. મનથી વચનથી કાયાથી કરવું કરવું ને અનુમોદું. નવ કોટી એ તો પણ બીજભૂત ભૂલ થઈ ગઈ એ કહી રહી કે જ્ઞાની પુરુષ ના આશ્રય જીવ ગયો એટલે એને ખબર ન પડી શું કરવા જેવું મારે છે અને શું નહીં કરવા જેવું છે એની ખબર ન પડી. બીજી તૈયારી તો થઈ ગઈ હોય, અંગ પૂર્વ શાસ્ત્ર ભણી ગયો હોય, આટલું આચરણ હોય. હવે જો એ આશ્રમ આવે તો અંતર્મુર્તમાં કેવું જ્ઞાન દઈ દે એટલે અંતર્મુર્તમાં સમ્યક દર્શન પણ પામે, અંતર્મુર્તમાં ભાવલિંગ મુનિ દશા પણ આવે અને અંતર્મુર્તમાં કેવું જ્ઞાન પણ થઈ જાય, બધું થઈ જાય. જ્ઞાની નું જ્ઞાનત્વ શું છે એ ખબર નથી પડતી. જ્ઞાની ને સમજવા એટલે શું, જ્ઞાની નું જ્ઞાનત્વ સમજવું છે કે એવું શું છે વિલક્ષણપણું કે કોઈ પણ સંજોગોમાં એ બંધાતા નથી, કોઈ પણ પરિસ્થિતિમાં એ બંધાતા નથી એવું શું છે. એવું જે એમનું વિલક્ષણપણું છે એ એમની અંતરંગ ભિન્ન પડેલી પરિણતિ છે, મૂળ દશા છે એમની. અને બાળમાં જે પરિસ્થિતિ છે એમની મૂળ દશા નથી પણ ઉત્તર દશા છે. ત્યાં 72માં એ વાત લીધી છે. એ જો સમજાય તો કેવી રીતે પરિણમન થાય, પરિણમન જોઈને પરિણમન આવે. સિદ્ધાંત એ છે કે પરિણમન જોયું અને પરિણમન આવે. રોતાને જોયું રડવા માંડે ને હસતાને જોયું હસવા માંડે, સ્વાભાવિક છે. હા બધું મળે. એમાં એવું છે કે મુનિ ને ઓળખવા તો બહુ કઠણ વાત છે, છતાં મુનિ ને ઓળખવા એ બહુ કઠણ વાત છે. હજી તો મુમુક્ષુ ની ભૂમિકામાં તો આવે, ભલે મુનિ દીક્ષા લીધી છે, મુનિ થયો છે, પણ મુમુક્ષુ ની ભૂમિકામાં તો આવે નિર્મળતાની દ્રષ્ટિએ. તો હજી જ્ઞાની ને ઓળખે, મુનિ ને ઓળખવા તો બહુ દૂરની વાત છે, સર્વજ્ઞ ને ઓળખવા એ તો એથી દૂર ની વાત છે, એમ વાત છે. આ જગ્યા એ ભૂલે છે જીવ, જીવ ક્યાં ભૂલે છે, આ જગ્યા એ ભૂલે છે. અને મહાન આચાર્યો એ ભાવલંગીઓ સમ્યક દ્રષ્ટિની પ્રશંસા શું કરવા કરી, નિયમસાર જેવું શાસ્ત્ર છે. પદ્મ પ્રબંધારે દેવ પ્રખર ટીકાકાર છે, કેવા જોરદાર ટીકાકાર છે એ સમજાવવાની જરૂર નથી, નિયમસાર વાંચ્યું હોય એને. હવે વંદામહે તન્વયમ, અમે એને વંદન કરીએ છીએ. સમ્યક દ્રષ્ટિની સુંદર બુદ્ધિ જોઈને અમે એને વંદન કરીએ છીએ. ચાર ઉધિષણામ, સુંદર બુદ્ધિ વાળા છે. મુનિ દશામાં આવી વાતો લખે છે, શું કારણ છે? કોઈ એવું તત્વ છે કે કોઈ રાજા છે સમ્યક દ્રષ્ટિ, કોઈ ચક્રવર્તી છે, કોઈ ગ્રહસ્થ છે, કોઈ શેઠ શ્રીમંત છે, કોઈ દરિદ્રી છે, અરે કોઈ તિર્યક છે એ સંજોગોમાં પણ એ કોઈ સંજોગોમાં બંધાતા નથી. જેમ કમળ પાણીમાં હલિત કરીએ ચોવીસ કલાક પાણીમાં ડૂબેલું પાંદડું કમળ નું કમળપત્ર, હા ચોવીસ કલાક પણ ભીનું થતું નથી, કોરું ને કોરું રે, એવું શું છે? એવું અંદર નું એક લુખાપણું છે, રાગાદી ભાવ નું લુખાપણું છે, રાગ નો રાગ નથી, રાગ થી ભિન્ન પરિણતિ મચાલે છે. પર પદાર્થ ના ત્યાગ માં પર પદાર્થ ની વૃત્તિ છૂટવી સહેલી છે, પર પદાર્થ ના વિયોગ માં અસંયોગ માં પર પદાર્થ પ્રત્યેની વૃત્તિ છૂટવી સહેલી છે, પણ પર પદાર્થ ના સંયોગ માં પર પદાર્થ પ્રત્યેની વૃત્તિ છૂટે એ કોઈ પરાક્રમી પુરુષ નું કામ છે, જેવા તેવાનું કામ. એટલે એની પ્રશંસા કરી છે, એમને પ્રશંસા નથી કરી, પ્રશંસા કરવા પાછળ હેતુ છે. એટલે એ જ્યાં સુધી સમજાય નહીં અને એની કિંમત આવે નહીં ત્યાં સુધી અંગ પૂર્વ ના સરવાળામાં બધી જ ભૂત ભૂલ બાકી રહી ગઈ છે. એ તો વાત જ બીજા દ્રષ્ટિકોણ ને છે ને, આખે એ લોકોનો દ્રષ્ટિકોણ જુદો છે, કે જૈન દર્શન સમજાય તો કાઢી શકે, નેતર ને કાઢી શકે એ વાત. વિચારવા જેવો તો વિષય છે કે મૂળભૂત શું બીજભૂત ભૂલ શું રહી ગઈ. દુર્બળ દેહ ને માસ ઉપવાસી, દુર્બળ દેહ ને માસ ઉપવાસી જો છે માયા રંગ જોને તો પણ ગર્ભ અનંતા લેશે, બીજું બોલે બીજું અંગ જોને અનંત ગર્ભ લે અનંત જન્મ મરણ થાય એવું એની હાડકામાંથી વાત નીકળે છે. દુબળો થઈ ગયો છે ઉપવાસ કરીને, ભાગવું એમ બોલે છે હૃદયમાં તો અનંતા ગર્ભ લેવાની યોગ્યતા પડી છે. શું કારણ છે? આટલું આટલું કરવા છતાં જન્મ મરણ ના મતે એનું શું કારણ છે? અને ભોગ ભોગમાં દેખાય છતાં જન્મ મરણ થી છૂટે એનું શું કારણ છે? બસ આ એક તત્વ સમજાઈ જાય એટલે જૈન દર્શન નું કવિઓ પકડી લીધું એને, એ વાત સમજાવવા માંગે છે. એ બધે ભૂલો છે, સત્પુરુષમાં ભૂલો છે. ક્યાં ભૂલો છે? સમ્યક્ત્વ ને સમ્યક દ્રષ્ટિને ઓળખવામાં ભૂલ્યો. ઓગે ઓગે માયનો ઓળખ્યો, ઓળખાણ કરી પછી બધી ભૂલ ઉભી રહી છે. આમાં કેટલું બતાવ્યું છે, પત્રે પત્રે પોતાની દશા બદલા બતાવે છે, વાત કરતા કરતા પોતાની દશા બતાવે છે. હા બતાવ્યું તો છે, આપણી પાસે આંખ જોઈએ, જોવાની આંખ આપણી પાસે જોઈએ. બતાવ્યું તો છે, નાની પુરુષે કહેવામાં બતાવવામાં કઈ બાકી રાખ્યો નથી. આ સંસારમાં કોઈ પોતાની મૂડી ન બતાવે, બીજી બધી વાત કરે, પછી ગરીબ હોય કે તમામ ઘર હોય, સાધારણ હોય કે શ્રીમંત હોય, કોઈ મૂડીની વાત નહીં કરે. આ જ્ઞાની પોતાની દશા બતાવે છે, મૂડીની વાત કરે છે, મારી પાસે આટલી મૂડી છે, જુઓ હા મારી મૂડી, મારી જે દશા છે એ મારી મૂડી છે, આટલા સરળ છે, કેટલા સરળ છે, ખુલ્લું કરે ને બતાવે. આપણી પાસે જોવાના નેત્ર તો હોવા જોઈએ, યોગ્યતા આપણે હોવી જોઈએ. પોતે પોતાને ઓળખવું તો બહુ અઘરી વાત છે, કેમ કે એ તો શક્તિરૂપ સ્વરૂપ છે, પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ તો શક્તિરૂપ છે, અને આ જે સત્પુરુષ છે એનું તો વ્યક્તિરૂપ સ્વરૂપ બહાર આવ્યું છે. વ્યક્તિને ન ઓળખે શક્તિને ક્યાંથી ઓળખે? તમે પ્રત્યેલો જેવો ન જોઈ શકતા હોય એવી આંખ તમારી કાચી હોય, કે સળગતી જ્યોત ગળતી જ્યોતને તમે ન જોઈ શકતા હોય, એ દિવાશરીની અગ્નિ ક્યાંથી દેખાવાની હતી? દિવાશરીમાં તો શક્તિરૂપ અગ્નિ છે, એ તો ક્યાંથી સમજાય જ છે ને, ઓળખાય જ ક્યાં છે? સળગેલી દિવાશરી ન દેખાય છે, વગર સળગેલી દિવાશરીમાં અગ્નિ ક્યાંથી દેખાવાની હતી? પોતાનું સ્વરૂપ છે એ તો શક્તિરૂપ છે, આ વ્યક્તિરૂપ છે, એટલે પહેલી ઓળખાણ ત્યાંથી શરૂ થાય છે. એટલે પહેલું સંકેત કીધું 751 માં એને. દેવલિંગ મુનિ ને પણ શું છે કે એને મૂળ વાત એ છે કે આમાં ભિન્ન કેવી રીતે પડવું, અંતર્મુખ કેવી રીતે થવાય, અંતર્મુખ થાય તો ભિન્ન પડે ને, એ મૂળભૂત સમસ્યા છે અને એ જ્ઞાનની પરિણતિમાં સ્પષ્ટ છે, ખુલ્લી છે. દશા સત્સમાગમ જોઈએ અને નિર્મળતા જોઈએ, બે વાત જોઈએ. એટલી નિર્મળતા આવે તો નિર્વાણ પદ નો અધિકારી થાય, રિઝર્વેશન મળી જાય ત્યાંથી મોક્ષ નો, સીધા લઈને. સર્વની સર્વ ભૂલ ની બીજભૂત ભૂલ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, આનો વિચાર કરવાની જરૂર છે કે જે ભૂલ નો વિચાર કર્યાથી બીજી સર્વ ભૂલ નો વિચાર થાય છે, પછી ખબર પડવા માંડે કે ક્યાં ક્યાં ભૂલ્યો હતો, કેવી કેવી રીતે ભૂલ્યો હતો. અને જે ભૂલ ના મટવાથી સર્વે ભૂલ મટે, પછી બધી ભૂલો મટશે. કોઈ જીવ કદાપી નાના પ્રકારની ભૂલ નો વિચાર કરી, અનેક પ્રકારની નાની નાની ભૂલો નો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઈચ્છે, મને ક્રોધ ન થવો જોઈએ, મને માયા ન થવી જોઈએ, મને લોભ ન થવો જોઈએ, મને આમ ન થવું જોઈએ, મને આમ ન થવું જોઈએ, તો પણ તે કર્તવ્ય છે. ભૂલ તો મટાડવી, દોષ મટાડવો એ તો કર્તવ્ય છે. અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા જો થાય તો મૂળ ભૂલથી છૂટવાનું પણ સહેજે કારણ થાય. એટલે સર્વ ભૂલથી જો છૂટવાની ઈચ્છા થાય તો મૂળ ભૂલથી પણ છૂટવાનું કારણ થાય. એટલે જો પૂર્ણ નિર્દોષ થવાનો લક્ષ થાય તો સત્પુરુષને ઓળખવાનો સહેજે પ્રકાર અંદરથી ઉત્પન્ન થાય. બધી ભૂલથી મોટું હોય તો આના ડાક્ટર ને ગોતા સિવાય આ રોગ જાય એવો નથી. ત્યાં સુધી કાલે આપણે ચાલ્યું છે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. શાસ્ત્રમાં જે જ્ઞાનનો વિસ્તાર છે એના બે વિભાગ કર્યા છે. એક પ્રકાર, એક વિભાગ ઉપદેશ નો અને બીજો પ્રકાર સિદ્ધાંત નો છે. સિદ્ધાંત એટલે વસ્તુનું સ્વરૂપ. બે વાત કરશે અહીંયા નીચે. વસ્તુનું સ્વરૂપ છે વિજ્ઞાન, વસ્તુનું વિજ્ઞાન જેની અંદર છે એ સિદ્ધાંત નો વિવેચન છે. અને એ સિદ્ધાંતનું વિવેચન સમજી શકાય એવી યોગ્યતા પ્રાપ્ત થવા માટે ઉપદેશ નો એક વિભાગ છે. એ ઉપદેશ પરિણમે તો એ સિદ્ધાંત બરાબર સમજાય. શું કહે છે કે બીજો પ્રકાર સિદ્ધાંત નો છે. જન્મ મરણ અને ક્લેશ વાળા આ સંસારને ત્યાગવો ઘટે છે, જેમાં એકાંતે ક્લેશ છે, એકાંતે દુઃખ છે, ઉપાધિ છે, મરણ આદિ અનેક પ્રકારના ભયથી જીવ ગ્રસિત છે. ગમે તે પરિસ્થિતિ, દેવલોક નો દેવ હોય તો પણ મરણ ના ભયથી ગ્રસિત છે કે મારું આયુષ ગમે ત્યારે પૂરું થશે ને હું મરી જઈશ. મરી જઈશ એટલે મરણ તુલ્ય દુઃખ ને અનુભવ કરશે. મરશે તો નહીં, કોઈ જીવ મરતો તો નથી, પણ અનુભવ એટલો બધો કરે છે કે જાણે હું મરી જ ગયો એટલા દુઃખ નો અનુભવ કરે છે. જન્મ મરણાદિ ક્લેશ વાળા આ સંસારને ત્યાગવો ઘટે છે. અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં. જે શરીર અને બીજા સંયોગો છે તે અનિત્ય છે, પ્રારબ્ધ ને લીધે સંયોગ થયો છે શરીરનો અને બીજા સંયોગોનો, મકાન સંપત્તિ આબરૂ કીર્તિ કપડા દાગીના ઘરેણા અને બીજા સગા સંબંધી કુટુંબ પરિવાર, એ બધા નો સંબંધ કેવો છે? અનિત્ય છે, કાયમ રહેવા વાળો નથી, થોડા ટાઈમ માટે છે. એવી પરિસ્થિતિની રુચિ કરવી નહીં. વિવેકી પુરુષે દાપણ થોડું હોય તો એમાં રુચિ કરવી નહીં, કેમ કે દુઃખનું કારણ થશે. એ દુઃખનું કારણ થશે, રુચિ કરી હશે તો છૂટતી વખતે છૂટવું અવશ્ય છે. કોઈનો સંયોગ કાયમ માટે રહેવાનો નથી. અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં. માતા પિતા આવા બધા ક્યાં ક્યાં છે અનિત્યમાં? માત પિતા સ્વજનાદિક બીજા કુટુંબીજનો, સર્વનો સ્વાર્થરૂપ સંબંધ છે. કેવો છે? સ્વાર્થરૂપ સંબંધ છે. સ્વાર્થરૂપ કેમ કીધો? કે એ કુટુંબ પરિવારમાં રહેલા જીવોનો રાગ ન પોસાય, એની ઈચ્છા વિરુદ્ધ થાય, એટલે કેટલો અણગમો અને દ્વેષ થાય છે એ સમજાવવાની જરૂર નથી. ક્રોધનો અનુભવ હોય છે બધાને. એવો સંબંધ સ્વાર્થરૂપ હોવા છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે. શું કરે છે? એ માયા જાળનો આશ્રય કર્યા કરે છે. ખબર છે તો પણ આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે, એ જ તેનો અવિવેક છે. એ તેનો અવિવેક છે. પહેલેથી જ સંભાળીને રહીએ કે આમાં રુચિ પ્રીતિ કરવા જેવી નથી, અને કરવી હોય તો દુઃખી થવા માટે તૈયાર રહેવું. જેમ દિવસ પછી રાત આવે છે, એમ આવી રુચિ પ્રીતિ કર્યા પછી દુઃખના દિવસો આવ્યા વિના રહેતા નથી. અથવા એ અનિત્ય પદાર્થોની રુચિ પ્રીતિને કારણે જીવો અધોગતિમાં ચાલ્યા જાય છે. અધોગતિમાં જવાનું કારણ શું? કોઈ પણ વેપારીને પૂછો કે 24 કલાક મગજમાંથી વેપારના વિચારો જતા નથી, વ્યવસાયના વિચારો જતા નથી, કેટલા કર્મ બંધાય ને એનું ફળ શું આવે? હવે એને પૂછો કોણ હતો? મારા એકલા માટે કઈ નથી કરતો, મારે જોઈએ કેટલું? હે, 6 ફૂટનું શરીર હોય તો 3-4 રોટલી માન જાન ચાલે છે. હવે કોના માટે? તો પણ આ બધા મારે કરવું જોઈએ ને, મારી ફરજ છે ને. હે, આ અધોગતિમાં જવાનું કારણ પોતાનો પરિવાર પ્રત્યેનો વ્યામો સિવાય બીજું કઈ નથી. દ્વેષ નથી કરવાની વાત. દ્વેષ નથી કરવાનો. મને ખબર છે કે તમારા પરિવાર વાળા બેઠા છે સાંભળવા, ને એમને એમ પણ થાય કે અમારા પ્રત્યેની ફરજ બજાવતા બંધ થઈ જશે તો અમારું થશે હું. ગાંધી શિક્ષા છે, ગાંધી શિખામણ. પરિવાર પ્રત્યે સ્નેહ ને પ્રેમ તો બધાને હોય જ છે, એ ન હોવો જોઈએ એમ કેવું એ ગાંધી શિખામણ જ છે ને, બીજું શું છે? અહીંયા શાશ્વત સુખી થવા માટેનો કોઈ ઉપાય ગોતવો હશે? આ તો બધા કરે છે, ખરે કરીને બધા અધોગતિમાં જાય છે, દુઃખી થાય છે, અવિવેકથી મન પણ ગુમાવી બેસે છે. પ્રસંગની પંચેન્દ્રિય, 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 1 ઇન્દ્રિય કોઈને મન નથી, કે કોઈ આત્મકલ્યાણનો વિચાર કરવા માટે સક્ષમ નથી, ક્ષમતા નથી, યોગ્યતા નથી. એક મન મળ્યા પછી સંગની પંચેન્દ્રિય જીવ પોતાની આત્મશાંતિ અને આત્મકલ્યાણનો વિચાર કરી શકવા યોગ્ય છે, અને કરવા ધારે તો એ પ્રાપ્ત કરી શકવા યોગ્ય પણ છે. હવે મન મળ્યા પછી વિવેક શક્તિ જાગ્યા પછી વિવેક શક્તિ હોવા છતાં તેનો સદુપયોગ ન થાય અને એનો દુરુપયોગ થાય તો કુદરતની વ્યવસ્થા છે કે એનો દંડ અનિવાર્યપણે ભોગવવો પડે, પડે ને પડે, એ કુદરતની વ્યવસ્થા છે. કે જુવારનો દાણો વાવો એટલે ડુંડી જુવાર નહીં આવશે, બાજુમાં ચોખાનો દાણો વાવો એટલે એના ઉપર ચોખાની ડુંડી આવશે. જમીન પાણી પ્રકાશ બધું એક સરખું છે, બીજ પ્રમાણે ફળાવવાનું છે, બાકી બધું સરખું જ મળવાનું છે. એમ અહીંયા જેવા પરિણામ થાય એની વ્યવસ્થા, તે ભોગ્ય વિશેષના સ્થાન કે દ્રવ્ય સ્વભાવ, દરેક પરિણામના ભોગવતાના સ્થાનો જગતની અંદર શાશ્વત છે, શાશ્વત સ્થાનો છે. દેવલોક પણ શાશ્વત છે, નરકલોક પણ શાશ્વત છે, મનુષ્યલોક પણ શાશ્વત છે, સૌ બ્રહ્માંડમાં એની વ્યવસ્થા છે. આ જીવ તે જાળનો આશ્રય કરા કરે છે એ જ તેનો અવિવેક છે. પ્રત્યક્ષ રીતે ત્રિવિધતા રૂપ આ સંસાર જણાવવા છતાં પ્રત્યક્ષ રીતે આદિ વ્યાધિ ને ઉપાધિ ત્રિવિધ એટલે ત્રણ પ્રકાર, આદિ વ્યાધિ ને ઉપાધિ રૂપ તાપ એટલે આકુલતા એ આ સંસારનું સ્વરૂપ છે એ જણાવવા છતાં મૂર્ખ એવો જીવ કેવો કીધો? ડાયો નથી, મૂર્ખ એવો જીવ ભલે પાંચમાં પૂછાતો હોય. વજાભાઈ દાખલો દીધો હતો, ગુરુદેવ વજાભાઈ ને કીધું હતું, તમે કરોડપતિ માણસ છો, શ્રીમંત માણસોનું અવશ્ય સમાજમાં સ્થાન હોય, પાછા બુદ્ધિશાળી માણસ છો, પાંચમાં પૂછાવો એવા છો, ડાયા માણસ છો, કઈ ગુંજ પડે તો લોકો તમારી પાસે આવે ઉકેલવા, જરાક બજાભાઈ રસ્તો કાઢી દો. એ બધું ડાપણ સંસારમાં રખડાવનારો, જો ડાપણ હોય તો આ જિનેન્દ્ર નો માર્ગ છે, સમજી લ્યો. સમજવા જેવી વાત એ છે કે આત્મકલ્યાણ કેવી રીતે થાય એનો ઉપાય છે ખરો. આત્મો જો ડાપણ આવે તો ડાયો, અને નહીતર મૂરખ કીધો. એમ પ્રત્યક્ષ રીતે ત્રિવિધતા રૂપ આ સંસાર જણાતા છતાં મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચ્છે છે. જેમાંથી અશાંતિ મળવાની છે એમાંથી શાંતિ લેવા મથે છે, જેમાં સુખ છે નહીં એમાંથી સુખ લેવું છે. એ ઢાંજવાના જયને પાછળ દોર દોર મૂકવા જેવી વાત છે. પરિગ્રહ આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે, એટલે દુઃખના હેતુ છે. અનર્થના એટલે દુઃખના હેતુ છે. પરિગ્રહ એટલે પરિગ્રહ પ્રત્યેના પરિણામ, આરંભ એટલે આરંભ પ્રત્યેના પરિણામ, અને સંગ એટલે પ્રસંગ પ્રત્યેના પરિણામ. એ સૌ અનર્થના હેતુ છે. એ આદિ જે શિક્ષા છે તે ઉપદેશ જ્ઞાન છે, એ ઇન્વર્ટેડ કોમામાં લીધું છે પહેલેથી. શું જન્મ મરણાદિ ક્લેશ વાળા આ સંસારને ત્યાગવો ઘટે છે, ત્યાંથી માંડીને આ બધો અનર્થનો દુઃખનો હેતુ છે, એ પ્રકારની જે શિક્ષા છે, શિખામણ છે, એને ઉપદેશ જ્ઞાન કહેવામાં આવ્યું છે. આ પ્રકારનું જે વિસ્તાર વાળો ઉપદેશનો જે કાંઈ વિભાગ છે એને ઉપદેશ જ્ઞાન કહેવામાં આવ્યું છે. હવે સિદ્ધાંત જ્ઞાન કોને કહે છે? કે આત્માનો હોવા પણ અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ કેવું છે, કેવડું છે, કેટલું છે, આત્માનું નિત્યપણું, આત્માનું એકપણું એટલે કોઈ બીજાની સાથે નહીં ભળવાપણું, અને આત્માનું અનેકપણું એટલે ગુણધર્મ આદિ અને અવસ્થા આદિ ભેદો, બંધાદિ ભાવ પર પદાર્થમાં પોતે આખો ને આખો રોકાય છે, રાગાદી ભાવમાં એવા બંધાદી ભાવ, અને મોક્ષ એનાથી છૂટવું. મોક્ષ એટલે દોષથી દુઃખથી અને જન્મ મરણથી છૂટવું, એવી આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ અને તેની અવસ્થા, એ આદિને દ્રષ્ટાંત આદિથી કરી વેદાંત ને જિનાગમ એ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશ જ્ઞાન પ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. આમાં વેદાંત સાથે લીધું છે, જિનાગમ એટલું નથી લીધું. કોને પત્ર લખે છે? લલ્લુજી સ્વામીને પત્ર લખે છે. બહુ વિચિક્ષણ છે લખવામાં, એટલું જિનાગમ ને લીધું. પેલા યોગ વાશિષ્ઠ ની વાત કરી, બહુ વિચિક્ષણ છે. પોતે જૈનના સાધુ છે તો સંપ્રદાય બુદ્ધિ ની પક્કડ છોડાવી છે, એટલે વેદાંત ની વાત હારે હારે કરે છે. વેદાંત ની વાત વેદાંતિ થવા માટે નથી કરતા, અને જૈન ની વાત સંપ્રદાય જૈન સંપ્રદાય ની બુદ્ધિ કરવા માટે નથી કરતા. એટલે વેદાંત અને જિનાગમ એનું અવલોકન, એટલે સ્વાધ્યાય અધ્યયન, પ્રથમ તો ઉપદેશ જ્ઞાન પ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. પહેલા એને ઉપદેશ જ્ઞાન ની પ્રાપ્તિ કેમ થાય, એટલે સંસાર પ્રત્યેથી નિરસતા કેવી રીતે આવે, વર્તમાન ઉદય ભાવોમાં જે રસ છે કેવી રીતે મળો પડે, તો એ સિદ્ધાંત જ્ઞાન સમજવાને યોગ્ય થાય. તીવ્ર રસ વાળા સંસારના પરિણામો હોય એને સિદ્ધાંત જ્ઞાન સમજે તો પણ પચી શકે નહીં, અપચો થઈ જાય. એમને સમયસર વાંચે તો ગરબડ થાય એમ કે છે. પહેલા એને નિરસતા આવવી જોઈએ. કારણ કે સિદ્ધાંત જ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે. ઉપદેશમાં ભેદ નથી. દોષ અને અવગુણ મટાડવા, નિર્દોષતા અને સદગુણ પ્રગટ કરવા, એ વાત વેદાંતમાં પણ છે અને જિનાગમમાં પણ છે. આમ તો બીજા ધર્મમાં પણ ઓછા વધતા અંશે એ વાત છે, પણ સૌથી વધારે બીજા અન્ય ધર્મોની અંદર વેદાંત છે એમાં વધારેમાં વધારે છે. અને જિનાગમ તો સર્વોપરી છે, એની બરાબરી તો કોઈ કરી શકે એવું નથી. એટલે બીજા નીચેવાળાને નથી લીધા, એક ટોપ લેવલના અન્ય મતને લીધા અને સાથે જૈન દર્શનને લીધું. તો કે બંનેમાં ઉપદેશ બોધ અને ઉપદેશ જ્ઞાન તો બરાબર સરખું છે. એમાં કોઈ અવગુણ પ્રાપ્ત કરવાની વાત કે દોષ કરવાની વાત ક્યાંય નથી. હા છે, એ લોકો પણ પોતાના પરમેશ્વરને ત્રિકાળ વેદતા માને છે, તો ભગવાનને ત્રણે કાળનું જ્ઞાન હોય, પણ એ કેવું હોય એનું વિજ્ઞાન કે કેવી રીતે થાય એનું વિજ્ઞાન ત્યાં નથી. કેમ કે એનાથી ભગવાન છે. જૈન દર્શનમાં તો સંસારમાં પરિભ્રમણ કરતો પ્રાણી પોતાના દોષથી મુક્ત થાય તો એના ગુણ ઉપર જે આવરણ આવ્યું છે આવરણ ખસે, નિરાવરણ થાય અને કેવળ જ્ઞાન પ્રગટ કરે. અને એવા અનંતા જીવોએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, પોતે પણ પ્રગટ કરી શકે, એ બધી વાત જૈન દર્શનમાં છે. ત્યાં કોઈ ભક્ત ભગવાન નથી થતા, અન્ય મતમાં કોઈ ભક્ત ભગવાન થતા નથી. ભગવાન ભગવાનના સ્થાને રહે છે અને ભક્ત ભક્તના સ્થાને રહે છે. અહીંયા ભગવાન એમ કહે છે કે તું ભગવાન છો મારા જેવો, તું મારો ભક્ત છો એ દ્રષ્ટિએ હું તને જોતો નથી, હું તને ભગવાનની દ્રષ્ટિએ જોઉં છું. ત્યારે હું કહું એમ દશા કેવો તો તું મારા જેવો થઈ જાય. ભગવાન આત્મા જ કહેતા, એ દ્રષ્ટિ ભગવાનની દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ છે, એ સાચી દ્રષ્ટિ છે. અન્ય મતમાં જે વાત છે એ પારસમણી લોઢાને સોનું કરે, પારસમણી લોઢાને અડાડો તો એ લોઢું સોનું થાય. જૈન દર્શનમાં આ પારસમણી એવો છે કે લોઢાને અડાડો તો એ પારસમણી થાય, સોનું ન થાય એ પારસમણી થઈ જાય. પારસમણી અડાડો તો પારસમણી થાય, અમે એવી વાત છે. ખુશી થવા જેવી વાત છે ને, ઉત્સાહ આવે એવી વાત છે, પ્રેરણા મળે એવી વાત છે. શું કે છે, કે સિદ્ધાંત જ્ઞાન જિનાગમને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે, ત્યાં તફાવત છે. સિદ્ધાંતમાં એ એક જ આત્મા કહે છે, એક જ પરમેશ્વર કહે છે, એક જ પરમ બ્રહ્મ કહે છે. જૈન દર્શન કહે છે કે અનંત આત્માઓ છે, મૂળ સ્વરૂપે એ પરમ બ્રહ્મ છે અને દશા ખેડવે એટલા મોક્ષને પામે, સંસાર અવસ્થાનો નાશ કરીને મોક્ષ અવસ્થાનો પ્રાપ્ત થઈ શકે કોઈ પણ આત્માને. એમ બે વચ્ચે તફાવત છે. અને તે પ્રકાર જોઈને, વેદાંત અને જિનાગમ નો એ સિદ્ધાંત નો પ્રકાર જોઈને મુમુક્ષુ જીવ અંદેશો એટલે શંકા પામે, એને એમ થાય કોનું માનવું મારે. તત્વજ્ઞાન બે માં ભરપૂર છે, ઉપદેશ બે સરખો કરે છે. ઉપદેશમાં કોઈ કઈ ફેર નથી, તો પછી સિદ્ધાંતમાં ફેર છે એમાં કોનો સિદ્ધાંત માનવો? બે વાત તો સરખી કરે છે. અને તે શંકા ચિત્તનું અસમાધિ પણ કરે છે. એવી જે શંકા છે એને લઈને અસમાધાન વર્તે છે, સમાધાન ન થાય. મારે માનવું કોનું? એ હચા છે કે આ હચા છે, કેમ ખબર પડે આપણને? એમાં શું છે કે જૈનમાં જૈનમાં હોય તો જાણે જૈનનો પક્ષ કરે, અને વેદાંતના સંપ્રદાયમાં જન્મ હોય એને વેદાંત હાચા લાગે. કેમ કે એ બુદ્ધિથી જ એનો જન્મ થયો છે, એવા કર્મ અનુસાર એની બુદ્ધિ છે, એ કર્મ લઈને જન્મ છે. બે હાચા છે એવું તો બને નહીં, કે વસ્તુનું સ્વરૂપ એક પ્રકારે છે, બે પ્રકારે નથી. તો હવે અસમાધાન થાય એનું શું કરવું? આ વાતની ચર્ચા ઉપાડી છે લલુજીની સામે. તમે ભલે જઈને હો કે વેદાંત વાંચો, અત્યારનું જે સાધુપણું છે, અત્યારે જે સાધુ છે એટલા વૈરાગ ઉપસમા નથી આવતા દીક્ષા લીધી હોવા છતાં. વેદાંત વાંચો તેને તો આવી બધી વાત છે, અહીંયા વૈરાગ ઉપસમ ની વર્તમાન પોતાની સ્થિતિ જોઈ પાણી ઉતરી જાય. વેદાંતમાં આવી વાત છે, આપણે તો જૈન ના સાધુ છીએ. કેવી સરસ વાતો છે! યોગ વાસિષ્ઠમાં એવી વાતો છે. રામચંદ્રજી નો વૈરાગ છે, વૈરાગ્ય પ્રકરણમાં વશિષ્ઠ છે, રામચંદ્રજી ના ગુરુ હતા અને 15 વર્ષ અને 10 મહિનાની ઉંમરે એટલે 16મા વર્ષે રામચંદ્રજી ને વૈરાગ્ય છે. આમ તો જ્ઞાન લઈને આવેલા હતા, 3 જ્ઞાનના ધણી હતા એટલે વૈરાગ આવી ગયો. મારે હવે રાજકાજમાં પડવું નથી ને મારે કઈ લગ્ન ભરણ કરવા નથી, વૈરાગમાં આવી ગયા હતા. એ બધા ચિંતામાં મુકાઈ ગયા, એટલા બધા વૈરાગમાં આવી ગયેલા કે શરીર નું વજન ઘટી ગયું. શું થયું? શરીર નું વજન ઘટી ગયું. એનું તો વજન ઘટી ગયું નહીં, એની સેવામાં જે નોકર ચાકર હતા એનું વજન ઘટી ગયું. એટલું બધું દુઃખી લોકોને થયું, બહુ પ્રિય હતા એમ. રામચંદ્રજી નું જે વ્યક્તિત્વ હતું એમાં એ કુટુંબમાં, નોકર ચાકરમાં, રાજમાં, સમાજમાં બહુ જ પ્રિયતા હતી એમને. બહુ ગુણવાન પુરુષ હતા, એટલે આજે પણ એમને પુરુષોત્તમ પુરુષ કહેવાય છે સંપ્રદાયમાં. બહુ ગુણવાન હતા, લૌકિક ગુણો બધા. નાની ઉંમરે 72 કળા સાધ્ય કરેલી, એક જ ચીજ આવડે, કાંઈ ના આવડે એવું ન બને. એને વૈરાગ આવ્યો, દશરથ રાજા એ કીધું કે આનો ઉપાય શું? એના ગુરુ ને બોલાવ્યા કે આ છોકરોને તમે શિક્ષા આપી, પણ હવે આનું કઈ ઠેકાણું નથી પડતું, કોઈ ની આરે બોલે નહીં, ચાલે નહીં, એક વાર સુનમુન થઈને બેસી જાય, ખાય નહીં, પીએ નહીં, ઊંઘે નહીં, એને કઈ ચિંતા ઘડી ગઈ લાગે છે. કે પછી બેનો સંવાદ આપ્યો છે વૈરાગ્ય પ્રકરણમાં, ગુરુ શિષ્ય નો સંવાદ છે. તો ગુરુ થઈને એને સંસારમાં લોભાવવા માટેની દલીલો આપે છે, અને રામચંદ્રજી એની એમ આર્ગ્યુમેન્ટ આપે છે કે તમે મને આવું સમજાવ્યું છે એનું શું? બહુ સરસ પ્રકરણ છે, સારું પ્રકરણ છે, વાંચવા જેવું છે. મુમુક્ષુ પ્રકરણ અને વૈરાગ્ય પ્રકરણ. મુમુક્ષુ પ્રકરણમાં સત્સંગ પ્રકરણ છે અને આમાં વૈરાગ્ય પ્રકરણ છે. એટલા માટે લલ્લુજીને વંચાયું કે જુઓ, તમે ભલે દીક્ષા લીધી, રામચંદ્રજી નો વૈરાગ જુઓ અને એનો વેદાંત શાસ્ત્ર વાંચો, યોગ વાસિષ્ઠ, એટલે ખબર પડે તમને કે તમે ક્યાં ઉભા છો. એટલા માટે બહુ વિચક્ષણતાથી વંચાયું છે એમને. એટલે જ્યાં સિદ્ધાંત નો વિષય આવે ત્યારે સમાધાન ન થાય એવું બનવા યોગ્ય છે, એવું ઘણું કરીને બનવા યોગ્ય જ છે. કારણ કે સિદ્ધાંત જ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્જવળ શ્રેયોક્ષમે અને સદગુરુના વચનની આરાધના એ ઉદભવે નાખ્યા સદગુરુને વચ્ચે એમ એમ સીધું સિદ્ધાંત જ્ઞાન પચે નહીં. એ તો આજે આપણે સમયસર વાંચી શકીએ છીએ ને એ તો ગુરુદેવે આપણને સમજાવ્યું માટે, બાકી સંપ્રદાયમાં 2000 વર્ષથી છે કોઈને તેવડ નથી વાંચવાને કે સમયસર વાંચે તો પોતાને મળે. તો ગુરુદેવે 1919 વાર વાંચ્યું, પેથીએ વાળે વાળે તેલ નાખ્યું, એટલે આપણે સામાન્ય માણસો પણ સામાન્ય મુમુક્ષુ પણ વાંચી શકે છે, એ તો એમની કૃપા છે. બાકી સિદ્ધાંત જ્ઞાન તો કોઈ અત્યંત ઉજ્જવળ ક્ષયોગ સમય, ઉજ્જવળ એટલે નિર્મળ, નિર્મળ જ્ઞાન જેનું હોય સિદ્ધાંત જ્ઞાન વાંચે તો અધિક નિર્મળતા આવે, અને નહીતર પચે નહીં. જેમ હરણીઓ પારો પચાવવો મુશ્કેલ છે, એ જો સીધો ખાય તો ફૂટી નીકળે, શું થાય આખા શરીરે પારો મારે. એ તો વૈદ એને ઔષધમાં કેળવીને ઘૂંટીને એને બીજી રીતે બનાવીને પારો ખવડાવે, તંદુરસ્તી આવે, રોગ રોગને મટાડે. એ પારો તો પારો જ છે પણ એ રોગને મટાડે, એના જેવું છે. ઉજ્જવળ સૂક્ષ્મ કોઈ આત્માનો હોય આત્મકલ્યાણની ભાવનાથી આવે છે. નિર્મળતા તો આત્મકલ્યાણની ભાવનાથી આવે છે. એટલે એક તો આત્મકલ્યાણની કેવી પ્રમાણિક ભાવના, ઈમાનદારી પૂર્વકની ભાવના અને સદગુરુના વચનનો વચનની આરાધના, એના વચનને અંગીકાર કરવાની તૈયારી, અમલીકરણની તૈયારી, વાત સાંભળીને બેસી રહેવાની નહીં, એ કહેની આજ્ઞાઓ ઉપાસવાની તૈયારી, ત્યારે એને સિદ્ધાંત જ્ઞાન સમજવું સહેલું છે. એટલી યોગ્યતામાં એ સિદ્ધાંત જ્ઞાનનું કારણ ઉપદેશ જ્ઞાન છે. એ સિદ્ધાંત જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય કે ઉપદેશ જ્ઞાન પરિણમીને ઉજ્જવળતા નિર્મળતા જ્ઞાનમાં આવી હોય તો. સદગુરુથી કે સત્શાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દ્રઢ થવું ઘટે છે, પરિણમવું ઘટે છે, દ્રઢ પણે. સદગુરુથી કે સત્શાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દ્રઢ થવું ઘટે છે કે જે ઉપદેશ જ્ઞાનના ફળ વૈરાગ્ય અને ઉપશમ છે. કસાય રસ ઠંડો થયો હોય અને અન્ય પદાર્થોમાં આસક્તિ પણ ઘટી હોય, પંચેન્દ્રિયના વિષયોમાં આસક્તિ ઘટી હોય અને બીજા ક્રોધમાન માયા આદિ જે કસાય છે એના રસ પણ ઠંડો થયો હોય, એ ઉપદેશ જ્ઞાનના પરિણામનું ફળ છે. ઉપદેશ જ્ઞાન પરિણામ હોય તો આ પ્રકાર આવે, એનો દર્શનમાં પણ મંદ થાય. વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિશે સહેજે ક્ષોભસમનું નિર્મળપણું થાય છે. ઉજ્જવળ એટલે નિર્મળપણું લેવું છે, સહેજે ક્ષોભસમનું નિર્મળપણું થાય છે. ઉજ્જવળ શબ્દનો અર્થ એ નિર્મળપણું છે, સારો છે, અર્થ કર્યો છે, નહીતર પોતાની મળે કેવી રીતે કરે. ઉજ્જવળ એટલે શું? પણ ઉજળું એટલે શું? એ તેજ અંદરથી આવતું હશે કે એમ નથી, નિર્મળપણું લેવું થાય અને સહેજ સહેજમાં સિદ્ધાંત જ્ઞાન થવાનું કારણ થાય છે, તો પછી એ સહેજે સિદ્ધાંત જ્ઞાન સમજી શકે અને પરિણામ આવી શકે. એટલે સિદ્ધાંત જ્ઞાનમાં તો બે દ્રવ્યોની ભિન્નતા છે, તો બે દ્રવ્યોની ભિન્નતા પરિણામ આવી કોણ શકે? સિદ્ધાંત જ્ઞાન પરિણામ હોય તે પરિણામ આવી શકે. જો સિદ્ધાંત જ્ઞાન ન પરિણામ હોય તો પરપદાર્થ પ્રત્યેની આસક્તિ તીવ્ર હોય, એ આસક્તિના કારણે ભિન્નતા કેળવે કેવી રીતે? હજી રસને રુચિ પડી હોય તો એમાં ભિન્નતા કેળવે કેવી રીતે? કેવી શકે? એટલે સહેજ સહેજમાં સિદ્ધાંત જ્ઞાન થવાનું કારણ થાય છે, જો ઉપદેશ જ્ઞાન પરિણમ્યું હોય તો જો જીવમાં અસંગ દશા આવે તો આત્મ સ્વરૂપ સમજવું સાવ સુલભ થાય, ઉપયોગ પાછો મળતો હોય, સંગ કરવા ચાહતો ન હોય તો એને આત્મ સ્વરૂપ સમજવું સુલભ થાય છે. કેમ કે આત્મ સ્વરૂપ પણ અસંગ છે, આત્મ સ્વરૂપ છે એ અસંગ તત્વ છે, કોઈની સાથે ચૈતન્ય તત્વ ભરતો નથી. અનંતકાળ શરીરના પરમાણુઓના સંગમાં આત્મા રહ્યો, અનંતકાળ રાગાદી તીવ્ર કષાયોની વચ્ચે આત્મા રહ્યો, છતાં આત્માનું ચૈતન્ય તત્વ છે એ કેવળ અસંગ તત્વ છે, એ લિપાયમાન ક્યાંય થતો નથી, નિર્લેપ સ્વભાવી છે. એ અસંગ દશા આવે તો એ અસંગ તત્વ સમજવું સુલભ થાય છે, અને એ અસંગ દશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે. આ શક્તિના પરિણામથી અસંગ દશા આવે એને જે ફરી ફરી જીનાગમમાં તથા વેદાંત આદિ ઘણા શાસ્ત્રોમાં કહેલ છે અને વિસ્તારેલ છે. એ બધી ઉપદેશની વાતો જીનાગમમાં પણ છે અને વેદાંતમાં પણ છે. વેદાંતમાં પણ અધ્યાત્મ ઘણું લીધું છે એ લોકોએ, વિજ્ઞાન નથી સિદ્ધાંત, સિદ્ધાંતનું વિજ્ઞાન નથી, બાકી તો ઉપદેશ અને અધ્યાત્મ ઘણું છે એની અંદર. વિસ્તારેલ છે માટે નિસંશયપણે યોગ વાસિષ્ઠાથી વૈરાગ્ય ઉપશમનો હેતુ એવા સદગ્રંથો વિચારવા યોગ્ય છે. સંપ્રદાય બુદ્ધિ છોડી દેવી એમ કે છે, સંપ્રદાય બુદ્ધિ એ ન વિચારવું. બહુ સરસ લખેલા છે, નવાઈ લાગે કે આટલું બધું સરસ લખે છે, એવા એવા શ્લોકો છે એ બધા. તમે તો વાંચીને અનુભવ કરીને લખ્યું છે, વાંચે તો સમજાય એવું છે કે કેટલું બધું લખેલું છે. એક એક શ્લોકમાં દ્રષ્ટાંત લીધા છે, એટલા તો દ્રષ્ટાંત ઉતાર્યા છે. એક શ્લોકમાં પોણસો, એક એક પ્રકરણમાં પોણસો સો ગાથા હોય તો પોણસો સો દ્રષ્ટાંત હોય, એ જ વાતને સમજાવવા માટે. લખનારે તો બહુ સૂક્ષ્મથી લખેલો ગ્રંથ છે. અમારી પાસે આવવામાં કોઈ કોઈ રીતે તમારી સાથેના પરિચય શ્રી દેવકરણજીનું મન અટકતું હતું, અને તેમ અટકવું થવું સ્વાભાવિક છે. પાછા સાધુઓ સાથે રહેતા હતા, એમાં એક દેવકરણજી હતા, વ્યાખ્યાન માંગતા હતા, ઉઘાડવાળા હતા. એ લલ્લુજી ભક્તિથી આવતા હતા, એમને જરા અંદરમાં એ જાતનો ભાવ, ભક્તિભાવ આવતો નહોતો. તો કે એમ થવું સ્વાભાવિક છે, કેમ કે અમે ગ્રસ્ત છીએ, એ સાધુ છે. સાધુ ગ્રસ્ત પણ એ સમજવા આવે એ જલ્દી બને નહીં, એમાં બહુ સમજણ હોય તો થાય. એટલે એમનું અટકવું છે એ સ્વાભાવિક છે, કારણ કે અમારા વિશે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધ વસાત અમને ઉદયમાં વર્તે છે. અમારો વ્યવહાર એવો છે, તમે મોટો વેપાર લઈને બેઠા છીએ મુંબઈમાં, અને ઘરમાં પણ સ્ત્રી કુટુંબ પરિવાર બૈરા છોકરા બધા જે કાંઈ છે એ જોઈને શંકા પડે કે અમે ત્યાગી વેપાર અને કુટુંબ છોડીને સાધુ થઈ ગયા, અને હજી કાંઈ છે, કાંઈ છોડ્યું નથી. સ્વાભાવિક રીતે અમારો જે વ્યવહાર અને ઉદય છે એ શંકા ઉત્પન્ન કરે એવો છે. અમને ખબર છે કે બીજાને શંકા આમાં પડે, અને તેવા રહેવાનો ઉદય દેખી ઘણું કરીને ધર્મ સંબંધી સંઘમાં અમે લૌકિક અને લોકોત્તર પ્રકારે ભાવાપણું કર્યું નથી. શું કહે છે, અમારો પ્રારબ્ધ ઉદય જોઈને અમે ધર્મ સંબંધી જે લૌકિક સંપ્રદાય છે એમાં ગયા નથી, અને લોકોત્તર સંપ્રદાયમાં પણ અમે પ્રસિદ્ધિ કરી, અમે જ્ઞાની છે એવી પ્રસિદ્ધિ નથી કરી. સંપ્રદાયમાં પણ જઈને અમારી પ્રસિદ્ધિ નથી કરી, ને સંપ્રદાય બહાર લઈને પણ પ્રસિદ્ધિ નથી કરી. એ લૌકિક અને લોકોત્તર બે વાત લીધી છે, કેમ કે અમારો વ્યવહારનો ઉદય એવો છે કે લોકોને શંકા પડશે. નાની ઉંમર, યુવાન ઉંમર છે, આ 27 વર્ષે પત્ર લખે છે, 27 ઉંમરની ભાર યુવાનીમાં એમનો વૈરાગ્ય અને એમનું જ્ઞાન પ્રખર છે, એ વાત એમના સંયોગો જોઈને કોઈ માનવા તૈયાર થાય. અમે ભળવાપણું કર્યું નથી, કેમ કે ભળવાપણું કરીએ તો લોકોને આ વ્યવહારનો અમારો પ્રસંગ વિચારવાનો વખત ઓછો આવે. બીજાની સાથે ભળીએ તો લોકો વિચાર કરે ને કે જુઓ તો વાત તો આમ કરે છે અથવા આમ કરે છે, કસાય છોડવો, આરામ પરિગ્રહ કરવો ને દુકાને જઈને બેસે, પાછા વાત કરે છો, પૂર્ણ વિતરાકતાની વાત કરે, કેમ કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, પૂર્ણ વિતરાકતાની વાત કરે પાછા દુકાને જઈને બેસે છે. એ ચર્ચાનો પ્રસંગ બને, લોકોને વિચાર થાય, એવો ઓછો વિચાર આવે, એટલા માટે અમે ક્યાંય ભરતા નથી, ક્યાંય જતા નહીં. તમને અથવા શ્રી દેવકરણજીને અથવા બીજા કોઈ મુમુક્ષુને કોઈ પ્રકારની કાંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય અમે, તો તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ અમારો હેતુ નથી. પરમાર્થ એટલે આત્મકલ્યાણ. અમે તમને આત્મકલ્યાણની વાતો જરૂર કરી છે, પણ એમાં અમારો હેતુ આત્મકલ્યાણ કરવા સિવાય બીજો કોઈ અમારો હેતુ નથી, કે પ્રસિદ્ધિ મેળવવાનો અમારો હેતુ નથી. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈને, કેવો સંસારનું સ્વરૂપ કીધું છે, વિષમ અને ભયંકર એવું સંસારનું સ્વરૂપ જોઈને તેની નિવૃત્તિ વિશે, એટલે એનો નાશ કરવા માટે, સંસારનો નાશ કરવા માટે અમને બોધ થયો, અમને જ્ઞાન જરૂર થયું છે. એ જ્ઞાન અમારી પાસે છે કે આ ભયંકર સંસાર જે છૂટવું હોય તો કેવી રીતે છૂટાય, એ બોધ અમને થયો છે, એ જ્ઞાન અમને થયું છે. જે બુદ્ધ વડે જીવમાં શાંતિ આવી, અમને શાંતિ પ્રગટી છે, શાંત સ્વરૂપ થયા છે. જે વડે જીવમાં શાંતિ આવીને સમાધિ દશા થઈ, અમને સર્વ પ્રકારે સમાધાન વર્તે છે, ક્યાંય અસમાધાન વર્તતું નથી. તે બોધ, એવો જે બોધ પોતાને પ્રગટ છે, એવો બોધ આ જગતમાં કોઈ અનંતપુરી યોગે જીવને પ્રાપ્ત થાય છે, કોઈ દુર્લભ છે, એવો યોગ અમને, એવો બોધ અમને પ્રગટ થયો છે. એમ મહાત્મા પુરુષો ફરી ફરીને કહી ગયા છે, કોઈ જીવને જ્ઞાન થાય, હજારો જીવ ધર્મના ક્ષેત્રમાં આવે એમાં સાચું જ્ઞાન કોક જીવને થાય, એવું જ્ઞાન અમને થયું છે. આ દુષ્મકાળને વિશે અંધકાર પ્રગતિ બુદ્ધના માર્ગને આવરણ પ્રાપ્ત થવા જેવું થયું છે. અત્યારે ક્યાંય સંપ્રદાયમાં જે સાતો બુદ્ધનો માર્ગ છે એને તો આવરણ આવી ગયું છે. અંધકાર બધે અંધારું છે, બધે અંધારું છવાઈ ગયું છે, અને સાચો જે જ્ઞાનનો માર્ગ છે, બોધનો માર્ગ છે, એને આવરણ પ્રાપ્ત થયેલું છે. તે કાળમાં અમને દેહજોગ મીનો, એવા વિષમ કાળમાં અમે અહીંયા જન્મા, દેહજોગ મીનો એટલે અમે અહીંયા જન્મા છીએ. તે કોઈ રીતે ખેસ થાય છે કે આવા કાળમાં અહીંયા ક્યાં જન્મા, અમારો જન્મ તો મહાવીર આદિ ધર્મક્ષેત્રમાં થવો જોઈએ, તો અહીંયા ક્યાં આવી ગયા, ભૂલા પડી ગયા. અહીંયા અહીં તો ધર્મ દારિદ્ર છે, બધા વિરોધ કરે, સાધુઓ વિરોધ કરે, બીજા લોકો ધાર્મિક સમાજ વાળા સાધુની પાછળ પાછળ વિરોધ કરે, ખેદ થાય છે કે અહીંયા ક્યાં આવી ગયા. તથાપિ તો પણ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રેખા કર્યો છે, તો અમને સમાધાન છે કે અમારા કર્મે અમે આવ્યા છીએ, કોઈ બીજાના કર્મે આવ્યા નથી, એટલે એમાં એ કર્મ ભોગવવામાં અમને કઈ વાંધો નથી. પણ તે દેહજોગમાં કોઈ કોઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે કે ભાઈ આ તમે જે સંપ્રદાયના માર્ગે જાઓ છો તે સંપ્રદાયમાં ક્યાંય અંધારું છે, ક્યાંય જ્ઞાનનો પ્રકાશ નથી, એમ કહેવાનું બને છે અમારાથી. લોકમાર્ગ નો પ્રતિકાર, એને લોકમાર્ગ કયો છે, સંપ્રદાય બુદ્ધિ વાળાને લોકમાર્ગ, લૌકિક માર્ગ કયો છે, કેમ કે ઈશ્વર બધા એકબીજાને દેખાદેખે કરે, તમે આટલા ખર્ચા તમે આટલા કરો છો, તમે આટલા ઉપવાસ કરો તમે આટલા કરશો, દેખાદેખીથી ચાલે છે. લોકમાર્ગ છે, લોકોને જોઈને એ લોકો આગળ વધે છે, બીજાને જોઈને પોતાનું કલ્યાણ જોતા નથી. એનો પ્રતિકાર અમે કરીને અમારે કહેવાનું થાય છે કે આ બરાબર માર્ગ નથી. જે યોગમાં નો યોગ, એવા યોગમાં નો યોગ એટલે સંબંધ તમારા અને દેવકરણજીના સંબંધમાં પણ છે, જે બીનો છે. તમને પણ મેં વાત કરી છે કે માર્ગ કોઈ જુદો છે, તમે ભલે સાધુ થયા પણ માર્ગ કોઈ જુદો છે, પણ તેથી તમે અમારું કહેવા માન્ય કરો એવા આગ્રહ માટે કઈ પણ નથી કહેવાનું થતું. એટલા માટે અમે કહેતા નથી કે તમે અમે કઈ માની લ્યો, અમારો કોઈ આગ્રહ નથી. વિચારો, તમે વાતને વિચારો. માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે, તમારા આત્માના કલ્યાણ અર્થે કોઈ વાત ભજન દઈને કરી હોય એ બનવા જેવું છે. એટલો લક્ષ જો તમને રહે તો અમારા સંઘનું ફળ કોઈ રીતે થવું સંભવે છે. કે અમને તમને ફક્ત આત્મકલ્યાણ માટે અમે વાત કરી છે એવું તમારા ધ્યાન ઉપર આવે તો અમારો જે તમને સંયોગ થયો છે એનું પારમાર્થિક ફળ કંઈક આવશે, નહીતર તમને પણ શંકા પડી જશે. હા, પાત્રતા દેખાણી ત્યારે તો એટલી વાત કરે છે. અને પાત્રતા ન હોય તો સાધુ થઈને, મોટી ઉંમરના થઈને, નાની ઉંમરના યુવાન છોકરા પાસે સમજવા કેમ આવે? આજે ઘરમાં વડીલ હોય છોકરા પાસે સમજવા બેસે, નાકનું ટેરવું આડું આવે, થાય કે ન થાય? માન મૂકવું પડે. જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ્ય કરી અને બીજા જીવ પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ રાખી જોવો, આવ્યું કે ન આવ્યું? પોતાના દોષ જોવા અને બીજા જીવો પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ, કોઈનો દોષ ને મુખ્ય કરવા નહીં. થોડો ગુણ હોય તો મુખ્ય કરવો, પણ કોઈનો દોષ મુખ્ય કરવો નહીં. એવી દ્રષ્ટિ રાખી વર્તવું અને વૈરાગુપ્સમ નું જે આરાધન થાય તેમ કરવું. સાધુ ને એમ કે છે વૈરાગુપ્સમ નું આરાધન થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણમાં યોગ્ય વાત છે, એ ભૂલવા જેવી વાત નથી. આત્મ સ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય આ રીતે 500મો પત્ર એમણે અહીંયા સમાપ્ત કર્યો છે.